આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું
નહીં. પરંતુ જે સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીને શ્રી સમયસાર શાસ્ત્રના શ્લોક 2 ના પ્રશ્ન તથા શ્લોક 3 ઉપર સુવર્ણગુરુમાં પ્રવચન.
નમો ડોયે સૌ હરિહંતાણમ, નમો ડોયે સૌ સિદ્ધાણમ, નમો ડોયે સૌ આયુર્યાન, નમો ડોયે સૌ ઉજ્જાયાણમ, નમો ડોયે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધં ચૈકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યાચાસ્તે સ્વાય ભવાય
સર્વાનિરાધા. વસ્તુપણું અને ગુણ હોય, વસ્તુમાં વસ્તુપણું અર્થ ક્રિયા ચારિત્ર વસ્તુ પણ એનો એક ગુણ હોય. પ્રમેય પણ તમે સત્પણ કીધું હૈયાતી થી વાત લીધી, પણ વસ્તુ હૈયાતી ન હોય તો હૈયાતી ના ગુણ ન હોય તો એના પછી વરણજી ધર્મ એમાં કેટલા ધર્મો કેટલા ગુણો કઈ પડી આવે છે. દરેક પદાર્થ સત્પણો છે, વસ્તુ પણ એનામાં ગુણ છે, પ્રમેય પણ કોઈ પણ જ્ઞાનમાં વિષય થવા લાયક એનો દરેક પદાર્થ નો પ્રમેય નામનો એક ગુણ છે. પ્રદેશ પણ એનો દરેક દ્રવમાં પ્રદેશ પણ એક એનો ગુણ છે. પ્રદેશ પછી એક હોય સંખ અસંખ અનંત હોય પણ એ પ્રદેશ નામનો એનામાં ગુણ છે. ચેતન પણ આત્મામાં ચેતન પણ અને જળમાં અચેતન પણ એમાં વ્યાખ્યા કરી શકે ને. આત્મામાં ચેતન પણ એક એનો ગુણ છે અને પરમાણુ આદિ પાંચ દ્રવ્યમાં અચેતન પણ એક એનો ગુણ છે. મૂર્તિ પણ ઉદગળમાં મૂર્તિ એનો એક ગુણ છે, ત્યાર એ સિવાય પાંચ નો અમૂર્તિ પણ એનો એક ગુણ છે. ઇત્યાદિ ધર્મ તો ગુણ છે, એને ધર્મ કઈ સાથી કહેવાય પણ એ છે ગુણ. કાયમ પરથી પ્રથક કરનાર ગુણતેથી ગુણ, ગુણતેના એક તત્વથી બીજાને ભિન્ન કરવાનું સાધન એવો ગુણ, એને અહીંયા ધર્મની અપેક્ષા એ ગુણ કહેવામાં આવ્યો. અને તે ગુણોનું પ્રણય કાળે સમય સમય વર્તી પરિણમન થયું. તે ગુણોનું પ્રણય કાળે એક સમય સમય માત્રમાં પરિણમન થયું તે પર્યાય છે. આમ થોડા શકે છે બે સમયની પર્યાય મળ્યા, અર્થ સમયમાં આમ છે, વ્યંજન પર્યાયમાં આમ છે. વ્યંજન પર્યાય થોડમાં દાદા સમય હોય, અર્થ પર્યાય એક સમયમાં હોય, આ મોટો વાદ છે અત્યારે. સમજાણું કામ આવે છે નહીં? સમજા શીખના હોય છતાં આમ તો કહે છે જે કઈ વસ્તુ છે એનો ગુણો તેનું વર્તમાન સમય સમયની અવસ્થાનું ફલકવું તે તેનો વિકારના વિશેષ કાર્યથી પર્યાય છે. જે અનંત છે એ ગુણો અનંત છે અને પર્યાય પણ દરેક આત્માને દરેક પરમાણુમાં ગુણો અનંત છે અને અનંત ગુણોની વર્તમાન કાર્યરૂપ દશા તે પર્યાય પણ અનંત છે. વળી વસ્તુનો એક પણ આ ધર્મ છે. પેલા હતા ગુણ અપેક્ષિત ધર્મ આવ્યા. દરેક વસ્તુમાં એક પણ એમ કે બધા સ્વભાવનો આધાર એક છે. અનંતા સ્વભાવ આત્માના પરમાણુમાં જે છે એનો આધાર એક છે. તેથી એક પણ એનો એક ધર્મ અનેક પણ એક પણ હોવા છતાં તેનો અનેક ધર્મની પ્રાપ્તિ દેખાય, માટે તેને અનેક પણ એક સયોગ્રીયમાં એને સ્વયં સ્થિત પોતાની અપેક્ષિત ધર્મ છે. નિત્યપણે દરેક પદાર્થ કાયમ રહેનારો કાયમ સદ્રશ ભાવે રહે એ અપેક્ષા દરેક દ્રવમાં નિત્યપણ નામનો એક એનો ધર્મ છે. એ ગુણ નહીં અપેક્ષિત ધર્મ, કેમ કે નિત નામનો કોઈ ગુણ હોય વળી એની પર્યાય, અનિત નામનો કોઈ ગુણ હોય ને વળી એની પર્યાય કેમ નથી એ પહેલામાં આવી ગયું. તમારે નિત્ય તો કાયમ રહેવાની અપેક્ષા એ નિત્ય ધર્મ અને બદલવાની અપેક્ષા એ તેનો અનિત ધર્મ. સ્વભાવના આધારિત એક છે માટે એક ધર્મ, અનંત સ્વભાવની તેનો પ્રાપ્તિ દેખાય માટે અનેક ધર્મ. પાછા વાળી એક ધર્મ ધર્મને પર્યાય જુદી અનેક ધર્મની પર્યાય એમ અહીંયા છે નહીં. સમજાણું કહું ભેદ પણ દરેક પદાર્થમાં ભેદ છે, ગુણ ગુણી આદિ નો ભેદ, પ્રદેશ ભેદ ન હોવા છતાં નામ ભેદ, સંખ્યા ભેદ, પ્રયોજન ભેદ, લક્ષણ ભેદ, દરેક આત્મા ને દરેક પરમાણુ માં એવો ભેદ નામ નો અપેક્ષિત ધર્મ છે. પછી ભેદ ધર્મ ની પર્યાય છે, એ આવે ને તે તો ગુણ માં જાય છે. અહિયાં તો ભેદ અનેક ગુણો હોવા છતાં ગુણ એક છે, અને ગુણી નું નામ જુદું, ગુણ નું નામ જુદું, ગુણ નું લક્ષણ જુદું, દ્રવ નું લક્ષણ જુદું, બે નું પ્રયોજન જુદું, બે ની સંખ્યા દ્રવ એક ગુણ અનંત, એમ ગુણ ગુણી ના નામ ભેદે પ્રદેશ ભેદ એક હોવા છતાં આવા ભેદ એવો એક દરેક દ્રવ માં એક ધર્મ છે. દરેક દ્રવ માં એનો ધારી રાખેલો એક ધર્મ છે. અભેદ પણ એ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ કોઈ દ્રવ ના સ્વભાવ નો નથી, માટે તેને અભેદ ધર્મ કહેવામાં આવે છે. એ પણ એનો સાપેક્ષ ધર્મ છે. શુદ્ધ પણ જેને જે લાગ્યું પણ ચાર દ્રવ છે, તદ્દન શુદ્ધ છે. પરમાણુ અને સુદગળ અને જીવ બે માં શુદ્ધ અશુદ્ધ પણાની ધર્મ ની અપેક્ષા લાગુ કરે છે. આદિ અનેક ધર્મ અનંત દ્રવ્યો માં સ્વયં થી પોતાની અપેક્ષા રહેલા છે. સામાન્ય ધર્મ તો વચન નું જન્મ છે. કેટલાક કેવા યોગ્ય વચન થી કેવા લાયક ધર્મો છે, પણ બીજા વિશેષ રૂપ ધર્મો જેવો વચન નો વિષય નથી, વચન માં આવી શકે નથી. એવા પણ અનંતા ધર્મો છે. વચન કહેવામાં પદ્ધતિમાં આવી શકે એવા અનંતા ધર્મો છે. વચનમાં ન આવી શકે પણ તેનો ખ્યાલ અપાવી શકાય એવા પણ અનંતા વચનની કારના દરેક પદાર્થમાં અનંતા ધર્મો રહેલા. ધર્મ નથી, ધર્મ છે કા નથી વચન થી કહી શકાય નહીં, પણ દરેક વસ્તુ માં અનંત ધર્મ એવા છે. જ્ઞાન થી ગમ થાય કહી શકાય. સામાન્ય વાત કરી, આત્મા પણ ભગવાન આત્મા પણ વસ્તુ છે, વસ્તુ છે. તેથી તેનો પણ પોતાના જે ગુણો માંથી કેટલા એને લાગુ પડે તેવા પોતાના અનંત ધર્મો એ આત્માની અંદર, એક એક આત્માની અંદર અનંત ધર્મો ગુણો ધારી રાખેલા છે. એવા ધર્મ છે. હવે ધર્મમાં તત્વ કહ્યું છે ને, અનંત ધર્મ ના તત્વ ની તત્વ છે કે ચૈતન મૂળ તત્વ, એનો સર્વવ્યાપક અનંત ધર્મો રહેવા છે. આત્માના અનંત ધર્મોમાં ચેતન પણ એક અસાધારણ નામ, બીજો ધર્મ નથી એવો એક અસાધારણ ધર્મ છે. એટલે એ ચેતન બીજા અનંતા જરાજીમાં નથી, અને આત્મામાં એ ચેતન અસાધારણ ધર્મ એવો બીજો ધર્મ એમાં નથી. સમજાણું થાય. આત્મામાં પણ જેટલા ધર્મો છે એ ચેતન એક અસાધારણ એક જ ધર્મ છે, બીજા નિર્વિકલ્પ ધર્મો પણ એમાં અનંતા રહેલા. સવિકલ્પ સ્વતર ને પ્રકાશ કરે એવો અસાધારણ ચૈતન ધર્મ એક આત્મા માટે, બીજા ચેતન દ્રવ્યમાં નથી. સજાતી જીવ દ્રવ્યો અનંત છે, પોતાની જાતના બીજા આત્માઓ જગતમાં અનંત છે. તેમનામાં જો કે ચેતન પણ છે, તો પણ સૌનું ચેતન પણ નિજ સ્વરૂપે જુદી જુદી કહ્યું, અને વિલક્ષણ કહ્યું છે એની વ્યાખ્યા કરી. સમજાનું કારણ, સજાતિ વિજાતિ દ્રવ્યો થી વિલક્ષણ એની વ્યાખ્યા કરી. देखो जीव आत्मा सजाती जीव द्रव्य अनंत होवा कीर्तन पण दरेक मैं दरेक कीर्तन पण निज स्वरूप जुदे जुदो कारण के दरेक द्रव्य ने प्रदेश भेद होवा दरेक आत्मा ने दरेक परमाणु ने सजाती जीव छता अंशो क्षेत्र प्रदेश भेद दरेक आत्मा जुदे जुदा है કોઈ નું કોઈ માં ભાવતું નથી. કોઈ ના ગુણો કોઈ પ્રદેશ માં આવી જાય એના પ્રદેશ ના ગુણ કર્મ આવી જાય એમ સાથે આ ચેતન પણ પોતાનો અનંત ધર્મ માં વ્યાપક જે અનેક તત્વ કહેશે એ ચેતન પણ અનંત ગુણ ને બીજા ધર્મો કયા તેનો વ્યાપક પસરેલું હોવાથી તેનું આત્માનું તત્વ કહ્યું છે. આ ચેતનને આત્માનું તત્વ કહ્યું છે. સમજાણું કાપન આદિ ભલે હોય એ ચૈતન પણ આત્માનું તત્વ જે ચેતનમાં બધા ગુણો ને બધા ધર્મો વ્યાપકપણે રહેલા તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે એનો ખુલાસો થાય. હવે શું ખુલાસો એને આ સરસ્વતીની મૂર્તિ સમ્યક સુખ જ્ઞાનની દશા અને સમ્યક કેવલ જ્ઞાનની દશા દેખે છે અને વાણી એને દેખાડે છે. આવી ગયા સમજાણું કહું એ રીતે એનાથી સર પ્રાણીઓનું કલ્યાણ થાય છે. સમ્યક સુખ જ્ઞાન આત્માના અનંત ગુણો ને ધર્મ ને જોવે છે કે જેથી પોતાના અસ્તિત્વમાં પૂરણ ઉપર એની દ્રષ્ટિ થતા એનું પર્યાયમાં નિર્મળ દશાની પ્રગતિ થાય. જ્ઞાન માટે પૂરણ દ્રષ્ટિ થઈને પૂરણ કે જ્ઞાન થઈને દેખે છે અનંત પ્રકટ સરસ્વતીની વાણી ભગવાન આત્માને દિવ્ય ધ્વનિ પરમાત્માના પ્રવચનો ઉત્કૃષ્ટ વચનો તે ભગવાન આત્માને તે દેખાડે એ રીતે એનાથી શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાન થી ને વાણી થી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. વાણી થી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. સમજાણો આ જે કલ્યાણ પોતાનું કરે એને નિમિત્ત થાય માટે એનાથી કલ્યાણ થાય છે એમ કહેવામાં જેનું શિવ જ્ઞાન થી કલ્યાણ થાય જેનું શુદ્ધ જ્ઞાન થી કલ્યાણ થાય જે જ્ઞાન છે ભગવાનની વાણી જે ત્રિલોકના ચૈતન્ય પ્રભુને બતાવનારી એ વાણી સર્વ પ્રાણીઓના કલ્યાણ કારણ લે આવી જતા છે. એ બધા પ્રાણી ને કલ્યાણ નું કારણ સાંભળે જે કલ્યાણ કરવા ઉભો થયો એની પ્રધાનતા ભણવામાં આવે છે. સમજાણું કહું માટી સદા પ્રકાશ ઉગ્રહો નિત્યમ નહી પ્રકાશ કામ એનો ખુલા થતો સદા પ્રકાશ ઉગ્રહો ભગવાન આત્માને દેખાડનારું શુદ્ધ જ્ઞાન જીવ જ્ઞાન અને વાણી પ્રકાશ ઉગ્રહો એનો આશીર્વાદ રૂપ પહેલો શબ્દ તો આશીર્વચન રૂપ જરૂરિયાતમાં વાદ કરો આશીર્વાદ રૂપ વચન તેને કહ્યું છે. આ બે શ્લોકો આપ્યા. હવે ટીકાકાર જોયો પણ ખૂબી આ ટીકાકાર ને હવે ત્રીજાને મુદ્દાની રકમ છે સામાન આ ગ્રંથ નું વ્યાખ્યાન કરવામાં ફળ નું ચાહતા પ્રતિજ્ઞા કરે છે. આ ટીકાકાર એમ કે છે કે હું આની ટીકા કરું છું એના ફળમાં હું પૂર્ણ આત્માની સિદ્ધિ ને પામું એમ પ્રાર્થના છે. ટીકા કરવો તો વિકલ્પ છે. સમજાય છે કે તો હજી પરલક્ષી ક્રિયા છે, ગરમી થવાની ટીકા. ઉગ્રતા પુરુષાર્થની એટલી ભાષો છે કે મારા પુરુષાર્થની ઉગ્રતા ટીકામાં જયારે જયારે મારો ઉપયોગ જોડાય છે ત્યારે ત્યારે પણ મારા શુદ્ધ સ્વભાવ તરફનું ભોલન તો વધી જાય. એટલે આ ટીકા થઈને મારી શુદ્ધિ પ્રાપ્ત થાય આમાં તકરાર કરે કેટલા જો ટીકા કરવાનો ભાવ શુદ્ધ છે છતાં શુદ્ધથી શુદ્ધતાની પ્રાપ્તિ આચાર પણ માગે. સમજાણું કાલ અરે તો એના કાળમાં ભોજન એટલું છે આ આત્મા નિર્વિકલ્પ આવે છે પરમાત્મા આવે છે આવે છે એ ભોજનની અધિકતામાં વિકલ્પ બને ઉઠ્યો છે પણ અધિકતાના ઘૂલનમાં એ ટીકાનું ફળ મારી સિદ્ધિની પ્રાપ્તિ કેમ કહે એ કાળમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય તેને તેના ટીકાના ફળની એ સિદ્ધિની પ્રાપ્તિ થાય એમ કહેવામાં માગ્યું. સમજાણું કાંઠા પ્રભુ પણ સારા થઈ રાંધા શું ચાલતો પડે હું છે બાજુ કોઈ ચાલી શકે ને એના ફળ મારી સિદ્ધિ ની વૃદ્ધિ છે એવો મારો વર્તમાન ટીકા કરવાના કાળ માં મારો સકાળ એવો છે. સમજાય છે વ્યાખ્યાન કરવાના ફળ ને ચાતા પ્રતિજ્ઞા કરે સ્વરૂપ લક્ષ્મી વાળા ભગવાન અમૃતચંદ્ર સંત આચાર કહે છે આ સમયસા શુદ્ધાત્મા અત્યાગ્રંથ વિકલ્પ ઉઠે છે તેને કાળ પણ શુદ્ધાત્માને શુદ્ધ કરવામાં જે મારા ઉપયોગની દશા લબ્ધમાં ભલે હોય પણ તેનું ભોલન ખોજની તરફનો ઘેર વાળું છે ખોજનીને શુદ્ધ કરવા ટીકા કરવા એવો ઉપયોગ મારી ટીકા કરે છે જે પૂરી હોય એનું વિશેષ સ્પષ્ટીકરણ કરીને કોઈ એનું નામ ટીકા કહેવાય છે. થોડો અવગુણ હોય ને તેને પેલા ટીકા કરે છે મારી એની થોડો શબ્દો થોડા ભાવ ઘણા આ એને સ્પષ્ટીકરણ કરવાની રીત અનંત પ્રભુ અનંત ગુણનો સિંહ અનંત આત્મા સ્વભાવ ધર્મ એ શક્તિ રૂપે આખું દ્રષ્ટિને કહીએ એમાં કેટલું ધ્યાન આ એને સ્પષ્ટીકરણ કરીને શક્તિની વ્યક્તતા કરું છું. સમજાણું કહું આ એનાથી મારી અનુભૂતિ ધર્મરૂપ પ્રણતિની પરમ સિદ્ધિ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ દ્રવ ગુણ ને પર્યાય શોધ એની જે વ્યાખ્યાની સિદ્ધિ સાબિત જ્યાં કરવા માંગુ છું તેનો મારા આત્માના શુદ્ધ આત્માના ભૂલથી એ વિકલ્પથી અને કરવાથી કયું એ ઉપચારથી કથન થાય. સમજાય છે જ ચૈતન ગ્રહ દ્રષ્ટિનો શોધ કરવાનો પર્યાયમાં ધરી કલુષિતતા છે કાલમાં છે બહેનો વિવેક વર્તીને જે છાપી આત્મખ્યાતિ પ્રસિદ્ધ કરવા માગે છે એનો આત્મખ્યાતિ જ પ્રાપ્ત થશે. મારી અનુભૂતિ અનુભવ અંદરિત પરિણતિ શુદ્ધ ભગવાન આત્મા તેના તરફની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા રૂપ અનુભૂતિની પરિણતિ નામ અવસ્થા પરમ વિશુદ્ધિ સમસ્રાવાદી વિભા ચણકી રહી ઉત્તમ નિર્મળતા થાય. ઉગ્ર પુરુષાર્થ આની ટીકા કરું અને ભાવ આમ કરું આ ભાવને આમ મેળવું એમ અંતરમાં મેળવું હાલે છે. સમજાય છે એ મેળવાના ભાવમાં નિર્જરા થાય છે આમાં આમ નિર્જરા થાય જો આ ટીકા કરીને પણ નિર્જરા થશે ભાઈ જેટલું પદ્ર પર લખાય એ તો બંધનું જ કારણ છે. મારી સિદ્ધિ ચોક્કસ વધશે એમાં પણ શંકા નથી. સાધક નો પર્યાય ક્ષણે ક્ષણે સિદ્ધિ ને સામે આ કાળમાં સિદ્ધિ વધી જશે. સમજાણું થાય એવી છે તે પરંતુ મારી પરમ સિદ્ધિ ભગવાન દ્રવની સિદ્ધિ હું કરીશ. દ્રવનો લક્ષ્ય દ્રવનો આશ્રય દ્રવનો જે પણ દ્રવને આલંબન ને હું આમાં થાપીશ. સમજાણું થાય એથી એ કાળમાં આવડી પરમ સિદ્ધિ થાય એમ મારી પ્રાર્થના છે. એવી છે તે પરિણતિ ભગવાન આત્માની મારી પરિણતિમાં કંઈ કપાસ છે એવી કે પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ શું કહે છે કે મારી પરિણતિમાં અવસ્થામાં પરના વિકાર રૂપી અવસ્થાનું નિમિત્ત કારણ જે મોહ નામનું કર્મ તેનો અનુભવ અનુભવ એટલે વિકાર તેનો રસ મોહ કર્મનો રસ એટલે ઉદયરૂપ વિકાર એના જોડાણને લીધે એને લીધેનો અર્થ તેનો જોડાણને લીધે વસ્તુના સ્વભાવનો વિકાર થવાનો તો છે નહીં. એટલે વિકાર જેવી ઉત્પન્ન થાય અનુભાગને અનુસરીને દોરાઈને થયેલો છે માટે એનો વિકાર થી છે તો એમ કહેવામાં સમજાય છે. કાંઈ મેહમાન કરે આ તકરાર લઈ ગયા હવે પ્રભુ તકરાર નીચી આવતો તકરાર છૂટવાનો સમય છે. સમજાય છે ભગવાન આત્મા એમ દ્રષ્ટિમાં પડ્યો છે પવિત્ર પણ પરિણતિમાં જરી અવસ્થામાં કર્મના નિમિત્તના સંગે સંગે જરી પરિણતિ મલિન છે એને લીધે જે અનુભવ રાગાદી પરિણામ અનુભવ ઓલો અને થવાને લાયક જીવના પરિણામ અનુભાવ્ય થવાનો યોગ્ય થવાનો લાભ સમજાણો થાય. રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે એમ કહે છે સમજાણે મારી પર્યાયના વિકલ્પની વ્યાપ્તિ આટલો રાગ ઉભો છે ટીકા કરવાનો, એ વ્યાપ્તિ છે. દ્રષ્ટિ શુદ્ધ છે, ચારિત્રની નિર્મળતા પણ પવિત્ર કેટલી શુદ્ધ છે, એ મારું જ્ઞાન બધું કામ બરાબર કરે છે. અને કર્મનો અનુભાવનો રસનો જોડાણથી મારી અનુભાવના મારી યોગ્યતાને કારણે અનુભવ આવ્યો ને, એની વ્યાપ્તિ મારી પર્યાયનો વિકલ્પ છે. ટીકા કરવી એવો વિકલ્પ આવ્યો ક્યાંથી? ટીકા થઈ ક્યાંથી? તેનાથી નિરંતર કલમાથી છે. શું કહે છે? હું તદ્દન શુદ્ધ પર્યાય થઈ ગયો હતો સમ્યક દર્શનમાં, અને આ પર્યાય મલિન ત્યાં નહોતી આવી, એમ મલિનતા તો નિરંતર રહે છે. સમજાય છે? આપના સચિદાનંદ શુદ્ધ પવિત્રની દ્રષ્ટિના અનુભવમાં લીધો અને એનો ઉગ્ર આશ્રય કરીને ચારિત્રની નિર્મળ દશા થઈ, પણ પહેલેથી આ રાગની મલિનતા તો નિરંતર મૌલી છે. એમ કહેવામાં કે મૌલ પણ અંશે ચીતું હતું, અંશે રહ્યું છે, મૌલ પણ બિલકુલ તૂટી ગયું છે, આ મલિનતા નવી થઈ છે. સમજાય છે? આત્માનો નિર્વિકલ્પ અનુભવ જેમાં ખબર નથી પાતી, અનુભવ કરું છું, અનુભવ કરું છું, ત્યારે તો તદ્દન વિતરાગ અનુભવમાં થઈ ગયો છે ને. ના, વિતરાગ કોઈ સમય કે નથી. સમજાય છે? દ્રષ્ટિ ભલે વિતરાગ પણ પરિણમી, અંશે ચિરતા પણ અધિકારી પણ પરિણમી, પણ કલુષિતાનો અંશ તો સદા, સમજાય છે, નિરંતર કલમાથી. એટલો મને ખ્યાલ છે, એટલો મને ખ્યાલ છે. કોઈ ટીકા કરો મારી ત્યાં પણ તો શુદ્ધ થઈ ગયા ને, અને તદ્દન શુદ્ધપણાનું કર્મ વિતરાગપણાનો આશ્રય કરવો, એટલે બ્રહ્મચર્ય આશ્રય કરવો, એમ તમે એમાં સિદ્ધ કરશો કે તમે વિતરાગ થઈ ગયા છો. વિરાગ ને અંશ ની મલિનતા મારામાં છે. સમજાણ કહું તેને અવિરત શબ્દ, અવિરત શબ્દ અનુભવા, અવિરત અનુભાવ્ય, અવિરત બીજો શબ્દ છે. અવિરતનો અર્થ સદા નિરંતર. સમજાય છે? કે મારું ભાન મને થયું છે, હું આચાર પદની ભૂમિકામાં ફક્ત જનસામે થયું, અને લખવા કહે વિકલ્પ પીડ કાળે વિશે છે, અને પહેલા પદનો નિર્વિકલ્પ શુદ્ધ થઈ ગયો હતો, પર્યાયમાં એમ નથી. સમજાય છે? એ મારી વિકલ્પ દશા નિરંતર તેથી કલમાશિકમાં મળી છે. અને હું કેવો છું? એટલે હું નહીં, પરભાવ કીધો ને, પર પરિણતિ કીધું, કર્મના નિમિત્તનો જેટલો સંત અને પર પરિણતિ અથવા પરભાવ અથવા વિભાવ એટલી મહેનત તો નિરંતર રહેતો છે. સમજાય છે? પણ છતાં નિરંતર રહેનાર કેવો છે? હું નિરંતર વર્તે છે કીધું, પણ હું વસ્તુ દ્રષ્ટિએ નિરંતર કેવો છું? દ્રવ દ્રષ્ટિથી શું ચૈતન્યક મૂર્તિ છું, વસ્તુ જોતા શુદ્ધ ચૈતન દ્રવ દ્રષ્ટિ પદાર્થ દ્રષ્ટિ આખી સમાન એક એક દ્રવ દ્રષ્ટિ જોતા શું ચૈતન માત્ર શુદ્ધ કિંગ માત્ર પ્રાર્થના છે ને, ચૈતન માર્ગ મૂર્તિ છે. મૂર્તિનું વ્યક્તિ કરી શકે છે. એને શરીરના નિરંતર રાગ છે એ મારો ખ્યાલ છે. એ ક્રમે ક્રમે આ કાળમાં રાગ મને કરીને ફૂટે જશે ને વિશુદ્ધ નિર્મળતા વધે. આમાં કઈ કોઈને પૂછવા જવું પડે એવું નથી. આમ કહે હે ભગવાન, તમારા જ્ઞાનમાં આવ્યું છે તો મારી મનની નિર્મળતા વધશે. એને ન્યા જોવાનું છે. એને તો પોતાના સભા જ્ઞાન ભાવ વસ્તુ તરીકે તેના જ વલણના ધોરણમાં સદા નિરંતર છે. નિરંતર ચલનાથી છે એ બે ભાગ મારા ખ્યાલમાં સમજાણું થાય. એ ધર્મની દ્રષ્ટિએ નું જ્ઞાન કેવું હોય બે વાત બતાવી થાય. ભગવાન આત્મા સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ. હું તો વસ્તુ તરીકે વસ્તુ તદ્દન ચૈતન માત્ર પવિત્ર છું, છતાં તેના જ્ઞાનમાં પ્રસંગમાં એ સમાન ભ્રુવી શુદ્ધ એનો ખ્યાલ છે. અને વર્તમાનમાં શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની પર્યાયો વર્તે છે. કેટલી શુદ્ધ છે અને કેટલી એક સમયની પર્યાયમાં બે ભાગ વર્તે છે. સમજાય છે? કાંઈ ધર્મીનો એનો ખ્યાલ છે. ચારિત્રની કેટલીક પર્યાય શુદ્ધ છે અને એ જ પર્યાયમાં એક ભાગ અશુદ્ધ પણ છે. એક સમયનો પર્યાય ચારિત્રના બે ભાગ, એક સમય એક ભાગ બે. સમજાણું કાંઈ? હું કેવો છું? દ્રવ દ્રષ્ટિથી વસ્તુ દ્રષ્ટિએ વસેલા આનંદાદીના ગુણના અભેદ દ્રષ્ટિએ ચૈતન્ય માર્ગ માત્ર નથી. અને અવિના ભાઈ બધા પવિત્ર ધર્મો. મૂર્તિ એટલે શું? મૂર્તિ એટલે મૂર્તિના વરણ ગંદર છે. મૂર્તિ નથી. હું વસ્તુ દ્રષ્ટિએ ચૈતન્ય માત્ર સ્વરૂપ છું. આ દ્રષ્ટિ અને આ જ્ઞાન અને દ્રવ અને પર્યાય નું ધ્યાન સમજાય છે? સમ્યક દ્રષ્ટિ ની દ્રષ્ટિ એ ઋષિ નું ધ્યાન, ઋષિ નું વર્ણ ચૈતન્ય ધ્યાન ઉપર છે. અને પર્યાયમાં જરી મનિતા છે એ પણ ખ્યાલ બહાર થતી નથી. એના તીર્થી સાધક પણ છે. તેથી બાધક પણ થયું છે એ ક્રમે ક્રમે ફળી જશે, ફળી જશે અને હું નિર્મળ થઈ જઈશ. સમજાણું થાય? એમ બધું ભવિષ્ય વર્તમાન ને બધું કોલ કરાર ની વાતો છે. સમજાણું થાય? કોણ જાણે ફળી સમસ્તને શ્રીકૃષ્ણ જ્ઞાન છે. એથી આ ટીકા કરતા કરતા કોઈ જગ્યા ગડબડ બીજી કોઈ મિત્યા શબ્દાની આવી જાય, અસ્થિરતા ઘણી આવી જાય, વળી માંથી ગુંઠાણીથી પડી જાય કે ઉપરથી હેઠો પણ હવે તારી દ્રષ્ટિ એમ હોય નહીં. સમજાય છે? થાય અપ્રતિહત ભાવને વર્ણન છે. ભગવાન આપને એક સમયમાં ચૈતન મૂર્તિ શુદ્ધ એ મારા દ્રષ્ટિનો ધ્યેયનો વિષય છે. એ વિષયને હવે આ આત્મા શુદ્ધ પૂર્ણ પવિત્ર એ અમારા જોવાનો વિષય છે. પણ તેના વિષયનો અમે બરાબર ઉપયોગ કરતા એવી અસ્થિરતા છે ને જરૂર છે. ભગવાન આત્મા એક સમયનો આખો પૂર્ણ એ જ અમારી દ્રષ્ટિનો વિષય ધ્યેયનો લક્ષ્ય. છતાં એ વિષયને અમે પૂરણ કરી શક્યા નથી, પૂરણ ધ્યેય ને પકડી નથી, પૂરણ પકડી હોય તો પર્યાય હોય નવીનતા અંશે રહે, બે વાત નું જ્ઞાન કરવું છે. સમજાણું થયું? આચાર કહે છે આપે બાકી જેને આત્મા ની જેને કરી છે એને માટે વાત છે. આમ કરીને અનુકૂળ પણ તું ધ્યાન કરવા ઉભો છે તો એનો અર્થ છે કે તારા અંતર સ્વભાવ ની દૃષ્ટિ તને દૃષ્ટિ સમજાય છે. એને બધું હા આ કર્મ વાળું પણ નિશ્ચિત નહીં, આ કાળ મારે હજીર નહીં, ભગવાને દીખ્યું એમને ભૂત્ર છું. સમજાય છે? કઈ ધર્મ સભા કર્માનંદ શુદ્ધ દ્રવ દ્રષ્ટિને પૂજા રીતિના પોષણમાં અંતર બેઠો એનો પ્રયત્ન ચાલુ નિરંતર દ્રવ ઉપર હોય છે. છતાં જેટલી કપાસ છે એનો પણ કાલ હોય છે. કઈ આચાર કહે છે શુદ્ધ દ્રવ્ય આર્થિક નવની દ્રષ્ટિ જે અમે દ્રવ દ્રષ્ટિ કીધી હતી. સમજાણું? સિક્કિમ માત્ર મૂર્તિ કીધું ને દ્રવ દ્રષ્ટિ નહીં થઈ જાય. દ્રષ્ટિઓ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ છું. એકલો જણ સફી સફેદ આપણું એનું સ્વરૂપ છે. એમાં ચૈતન થતી દેહ દેવળ માં ચૈતન થતી ચૈતન થતી એટલે અચેતન થતી એકલો ચૈતન મૂર્તિ મારી સેવા છે. પરંતુ સમજાય છે એના ભાર વાત ની બહેરી સર્વ કરદ્રવ્ય થી છૂટી કરે છે. હું આવ્યો સમજાય છે અને નિમિત્ત ને આમ લક્ષ્ય કરવું એ લક્ષ નો અર્થ જો ક્યાં એને ખ્યાલ માં આવે છે કે આ નિમિત્ત આવી ને ઉપાય એનો અર્થ મારી દ્રષ્ટિ નો ધ્યેય જે શુદ્ધ પૂરણ છે એને પૂરણ ને અવલંબન લીધું નથી. એથી જરૂર મારું લશ્કર ઉપર જાય છે એટલે કર્મ ની નિમિત્ત પામી ને થાય છે એમ કહેવામાં આવે છે. સમજાય છે? નિમિત્ત પામી ને હેતર નિમિત્ત કામ તો હોતા હોય પણ ચિંતો છે તો પછી નિમિત્ત આવ્યું એટલે એને જોડાઈ જાય તો ક્રેડિટ ચાલવાનો રસ્તો હવે જ નહીં. પોતાની નબળાઈ કીધી છે ને અમે ભાગ્ય મારી લાયકા પછી હું નિમિત્ત ને પામે એટલે તેને કહું જોડે છે. સમજાણું થાય? મોહ કર્મ નો ઉદય વિપાક એ તો જોડ ની પર્યાય છે. એનું નિમિત્ત પામીને એટલે છે એનું નિમિત્ત બનાવનાર મારી વર્તમાન યોગ્યતા છે. આશ્રય મેલી નથી એમ બતાવું છે કારણ આશ્રય મેલી નથી. આ નિમિત્ત ના સંગે મેલી છે મેલી છે. આ નિર્મળ છે એટલી પરિણતિ નિર્મળ પણ છે અને પરિણતિ માં એમ નિર્મળ છે આને લઈને જેની નવી છે એની મિત્રતા બતાવી છે. આમ કીધો એનો જે પર્યાય નિર્મળ છે તો છે. સમજાય છે? ગ્રહ વસ્તુ ની દ્રષ્ટિએ અને આશ્રય જે ચિરતા નિર્મળ થઈ એ તો છે એને હું વાત ના કરી. ગ્રહાર્થી નહીં આવ્યો છો મારી પરિણતી પોલિસી એટલે સરળતા મળી છે એમ નથી. સમજાણું? કઈ વસ્તુ તદ્દન નિર્મળ પર્યાય માં કિરણ ધોઈને આશરે પડી ગયો. એટલું અવલંબન મારું નથી, અને જણીને મારી કર્ણથી કર્ણની નિમિત્તાની મળી છે. સર્વથા મળી એમ નથી.
આમાં તો ક્યાંય નિર્મળ છે તો આવ્યું નહીં. હવે ભગવાન ઈ સાંભળ ઈ બાપુ આંતર દ્રષ્ટિ વસ્તુ કઈ દ્રષ્ટિમાં આખો આત્મા જે અંતર્મુખ થયો ત્યાં નિર્મળ દશા તો થઈ છે, પણ એ બધી નિર્મળ ની દ્રષ્ટિના વિષય ને અભેદ ગણી ફક્ત જે આ મલિન રહી છે ને સમજાણું કોણ એ મોહ કર્મ ના ઉદય ના વિકાસ ની નિમિત્તાની અરે મારા ચૈતન્ય આનંદ નો પૂરણ પાગ ધામ પડ્યું છે એનો એટલો આશ્રય મને નથી, એટલો આશ્રય મારો કર્માધાર રાધા ની સ્વરૂપ થઈ રહી છે. એનો અર્થ કઈ કાઢે કે પરિણતિ તો એને બિલકુલ મળી નથી. ગ્રહ પણ સાંભળીને કીધું દ્રવ દ્રષ્ટિ ચૈતન માત્ર મૂર્તિ છે નહીં કીધો. સમજાણું કહું વસ્તુ થી વસ્તુ ને પકડીએ દ્રષ્ટિ નિર્મળ છે, અને વસ્તુમાં જેટલી એકાગ્રતા કાર્યક્રમ થયું પણ એ બધું નિર્મળ માં ગયું. પણ હજી મને એ રાગ નો ભાગ જોઈ મલિન પણ વર્તે છે કે મારી પરણતી મળીન છે એમ નથી કરી નથી. પર્યાયના લક્ષણ મારામાં ગયું વિકલ્પ છે. સમજાણું થાય આચાર્યમાં ખુદ પરણતી છે એટલો ભાગ લઈને કેમ વાત ન કરી કહેજો ને. હું તો આચાર છે પણ કોઈ વાત ન ક્યાં હોય ને છે ભગવાન સાંભળીને કહે છે કે હું માત્ર સ્વરૂપ છું એમ કહેતા ગયું પરંતુ નિર્મળ એની આવી. સમજાણું કહું આ ફોન થતા આ ફોન કેટલું એકત્ર એટલે બધું થઈ ગયું નથી. આ ફોન એટલો જણાય ચૈતન્ય શુદ્ધ દ્રવ ભય છે એમ જે ભય પકડ્યું એટલે નિર્મળ દશા એ પકડ્યું નિર્મળ દશા તો છે. સમજાય છે અહીંયા આચાર્ય હવે પણ આ વિકલ્પ છે કર્મ ને નિમિત્ત પામી ને મલિન છે મલિન એનો ઉગ્ર પુત્ર મલિન ને ટાળવાનો વર્તે એટલે આને મુક્ત કરીને ગણાવે છે. આમ કહે સમજાણું કહું તેથી શુદ્ધાત્માની કથનીરૂ જે આ સમયસાર ગ્રંથ છે આ સમયગારની કથની પાછી કરી કે આ સમયગારમાં કથન શું છે શુદ્ધાત્માને ભગવાન આત્મા સચિદાનંદ સત 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 જ્ઞાન અને આનંદની મૂર્તિ એનું આ કથન કરવું છે. બધું કથન એ છે તો સમજાણું કહું એના વાંધો લે પણ એના આશ્રમ ને બંધ ને બધું વિણ્યો છે ને અહીં તો કહેજો કે શુદ્ધ આત્માની કથન એવી. અરે ભગવાન એ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ ને શુદ્ધ સ્વભાવની પ્રણતિ જે થઈ એમાં એ રાજબાગ આદિ હોય તેનું જ્ઞાન કરવા માટે તો બતાવ્યું છે. એ તો શુદ્ધની જ કથની સમજાય છે. કોણ આખો નીચો જ લેશે કોણ કે છે આ નિચોડિયા ગ્રંથ કો આ પરમ રસ કો શુભમય ત્યાગ બંધ હે શુભમય જય મોક્ષ આશ્રમ ના મધમાં આશ્રમ છે મધમંગળ કરતો આખા સમયસાર નો નિચોડ યા નિચોડિયા ગ્રંથ કો યહી પરમ રસ કો પરમ રસ કોષ આનંદમાં રસનું પુષ્ટિ પોષણ કરવું આનું કથન શુદ્ધ નય ત્યાગો એ સ્વભાવનો આશ્રય છોડે બંધ થયો અને સ્વભાવનો આશ્રય મુક્તિ એ સમજાવું કહું તો બધો હોય ભીતી હોય પણ પાછળ વિસ્તારથી ઘણા પડશે. ઊંધા લાકડા પકડ્યા હોય ઘણા પ્રકારના ટીકા કરવાની છે. એ કહું છું, ઈચ્છું છું ગરમીમાં કોઈ ઈચ્છા હોય ને અભિલાષા ના હોય વર્તી છે ને, એથી કાઉન છું એટલી મારી ભાવનામાં કર્મ કરું છું અને આજે વિકલ્પ આવ્યો છે એથી કાઉન છું કહેવામાં આ ટીકા કરવાનું ફળ એ કહું છું, આ સમયસર ની વ્યાખ્યા કરવાનું ફળ એ કહું છું. મારી પરણતી રાજાની રહી થઈ સુખા મારી અવસ્થા એ વિકલ્પ ની નિર્મળતા માં જે મલિનતા દેખાય છે, નિર્મળતા માં જરી મલિનતા દેખાય છે મારો સ્વભાવ જ્યાં ખોલાવી રહ્યો સંક્રમિત થઈને પછીમાં હું ઉત્પન્ન થવાનો છું. મલિનતા રહેવાની મારા શુભ સ્વરૂપ ની પ્રાપ્તિ થાય. રાજા ની રહી શુદ્ધ થાય શું મારા શુદ્ધ સ્વરૂપ ની પ્રાપ્તિ જેવો પ્રાપ્ત થાય તેવી પ્રાપ્તિ થાય. વસ્તુ જેમ શુદ્ધ થાય એમ પર્યાયમાં પણ મારી શુદ્ધિ થઈ જાય એવી મારી ધારણા. બીજું કઈ પણ કહેવાનું આપીને આ ટીકા કરવાના આપીને આશય નથી. ભારે અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી હો મારી આત્મ ભગવાન ની પ્રસિદ્ધિ ની ટીકા છાતી માટે નથી, આત્મ છાતી માટે છે. બારમી છાતી માટે લાભ દુનિયાનો કોઈ મળે, શીખ થાય, આદરી મળે, શીખ મળે, એ આનો ભાવ હોય તો આત્માના સ્વભાવનો જીવનનો લાભ થાય એની ભાવ છે. નિજાદી દુનિયા મને પૂજે બહુમાન આપે એ ભાવના નથી, પણ પૂજ્ય એ પરમાત્મા એને પૂજની તરીકેની પરણતી પૂરણ કરે એ મારી ભાવના. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભી એના ફળની પ્રાર્થના કરી, ટીકા કરવાની પ્રતિજ્ઞા કરી પણ એના ટીકામાં ફળની પણ પ્રાર્થના કરી. ભગવાન શંકરાચાર્ય પછી 1100 વર્ષે આ મુનિ જ્યાં ટીકાનો હક જણાવ્યો એની પ્રસિદ્ધિ પણ આત્મનિયમ ની થઈ ને બાર માં પ્રસિદ્ધિ થઈ ગયો. પ્રસિદ્ધ જોતી નથી પણ પ્રસિદ્ધ થઈ ખરી શકશે. ત્રણ કળશ કરી અમૃતચંદ્રાચાર્ય ખરેખર દેવની મંગળ કર્યું, પછી સરસ્વતી જ્ઞાન ને રાણી ને કર્યું અને પછી આત્મદેવ નું જ મંગળ કર્યું. ગુરુ ને ઠેકાણે પોતે જ ગુરુ થયા. સમજાય છે. મારી શુદ્ધ પ્રવૃત્તિ વધે એ મારા ગુરુ ની વંદન ને ગુરુ નો આદર છે. ગુરુ શાસ્ત્ર ને ગુરુ કરીને આવે ને ચાલે એકદમ સીધા મને ગુરુ શાસ્ત્ર ગુરુ શું ગુરુ શાસ્ત્ર ને ગુરુ ગુરુ પણ આ છે. સમજાય છે. એની શુદ્ધિ વૃદ્ધિ થા અને મલિનતા જા એમ મંગળાચરણ કોણ કરશે? કહ્યું સમયસારમાં મૂળ શ્લોક ની ટીકા કરવા પર હવે કુંકુંડાચાર મંગળી કરે છે. પહેલી મંગળી ની ઘટની કા કારે પછી કહ્યું અમૃતચંદ્રાચાર્ય હવે ત્રીજો પોતે ભગવાન કુંકુંડાચાર મંગળી કરે. હવે મૂળ ગાથા ચિત્રકાર શ્રી કુંકુંડાચાર્ય ગ્રંથ ની આદિમાં મંગળ પૂર્વક પ્રતિજ્ઞા કરે છે. મંગળ પૂર્વક કેટલી પ્રતિજ્ઞા કરે છે? ભગવાન કુંકુંડાચાર્ય વનમાં વનવાસી દિગંબર શંખ હતા. સાક્ષાત શ્રીમંદર પરમાત્માના સાક્ષાત એ દેહ દર્શન કર્યા. એટલે જ મનુષ્ય દેહમાં આદિ જન્મ્યા દર્શન કર્યા. હું સમયસાર બનાવું છું ને હું મંગળ કરું છું. અહીંયા જગત બેઠા જશે. આદર 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 પરમાત્મા સિદ્ધ પદને પામેલા ને આદર આદર ને આદર